फेब्रुवरी 70, 1980, फिनिक्स, एरिजोना। आत्मसिद्धि शास्त्र ऊपर व्याख्यान नंबर 19।
આ આત્મસિદ્ધિ શાસ્ત્ર ઉપર વિવેચન ચાલે છે અને છ પદ માંથી જે છેલ્લું પદ કે મોક્ષનો ઉપાય તે સંબંધી આજે વાત કરવાની છે। આ ઉપર અને આગળના વ્યાખ્યાનમાં આપણે થોડી વાત કરી તો શિષ્ય પ્રશ્ન પૂછે છે કે મોક્ષનો ઉપાય હોય એવું મને લાગતું નથી, કેમ કે એક તો અનંતકાળના કર્મ છે એ કેમ જાય, બીજું વર્તમાનની અંદર અનેક પ્રકારના મત પ્રવર્તી રહ્યા છે અને તેથી તેમાં કયો મત સાચો એ પણ મારાથી કંઈ નક્કી થઈ શકતું નથી। ઉપરાંત ઘણા મતનો વેશનોને આગ્રહ કરે છે કે જો આ પ્રકારનો જ વેશ જોઈએ, આ પ્રકારનો સંપ્રદાય જોઈએ, આ જ પ્રકારની બહારની બાહ્ય ક્રિયાઓ જોઈએ આદિ અનેક મત પ્રમાણે આ વાત ચાલે છે। તેથી મારી પોતાની મતિ મૂંઝાઈ ગઈ છે અને મને એમ લાગે છે કે ખરેખર તો મોક્ષનો ઉપાય મળે નહીં, અને જો મોક્ષનો ઉપાય ન મળે તો પછી આ જે આત્માના પદ, આત્મા છે, નિત્ય છે આદિ એને જાણવાનો કોઈ અર્થ રહેતો નથી, કેમ કે છેવટે જાણવું છે તો એના માટે કે મોક્ષનો ઉપાય યથાર્થ મને મળે। એથી કરીને મને 5 પદ તો અંતરમાં બેસી ગયા છે, મને લાગ્યું છે કે આ પદ તો બરાબર છે, આ યોગ્ય અને પાત્ર શિષ્ય છે। તે કહે છે કે 5 પદ વિશેની તમે વાત જે કરી તે વાત તો મારા અંતરની અંદર બેઠી છે, મારા બુદ્ધિએ એનો સ્વીકાર કર્યો છે, પરંતુ આ 6ઠું પદ છે તો એ 6ઠું પદ વિશે જો હું જાણું કરી દઉં એટલે કે મોક્ષનો ઉપાય અથડાતે હું જાણું તો મને એમ લાગે છે કે એ મારું અહોભાગ્ય થશે। આ પ્રમાણે જયારે શિષ્યનો પ્રશ્ન છે તો શ્રીગુરુ ઉત્તર આપે છે, બહુ ટૂંકની અંદર વાત પતાવી દીધી છે કે કર્મ ભાવ અજ્ઞાન છે મોક્ષ ભાવની જ વાસ। તો કે સંસાર અને મોક્ષ શું છે આ લાઈનની અંદર કૃપાળુદેવે બતાવી દીધું છે કે મોક્ષ ભાવ તો પોતાનો વાસ છે, પોતાના સ્વરૂપની અંદર સ્વભાવમાં વાસ કરો તે મોક્ષ છે, અને કર્મભાવમાં એટલે રાગ દ્વેષ આદિ ભાવની અંદર સ્થિત થવું એટલે કે રાગ દ્વેષ ભાવની અંદર જ રાચતા રહેવું તે સંસાર છે। તો સંસાર અને મોક્ષની વ્યાખ્યા આપી, પ્રથમ જ પહેલામાં પહેલી કથામાં સંસાર શું અને મોક્ષ શું તેની વ્યાખ્યા આપી અને કહ્યું, થોડો એનો આગળ વિસ્તાર કર્યો કે રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ, ત્યારે કર્મ શું છે તો કર્મભાવ અજ્ઞાન છે એમ વાત કરી। હવે એ કર્મભાવનો થોડો વિસ્તાર કરીને કહે છે કે રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ। આ કર્મ જે છે કર્મના 2 પ્રકાર, ભાવ કર્મ અને દ્રવ્ય કર્મ। ભાવ કર્મ હોય તો તેનું નિમિત્ત પામીને દ્રવ્ય કર્મનો બંધ પડે, તો આ ભાવ કર્મ છે તે સંસાર છે, અને ભાવ કર્મ એ રાગ દ્વેષ અને અજ્ઞાન રૂપ છે, એટલે કે મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર તે સંસાર છે, અને આનાથી જો નિવૃત્તિ થાય તો જ સ્વભાવરૂપ મોક્ષની પ્રાપ્તિ થાય। તો રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ। હવે એનો આગળ વિસ્તાર કરીને હવે કહે છે કે કર્મો અનંત પ્રકારના, તેમાં મુખ્ય આત, તેમાં મુખ્ય મોહની હણાય તે કહું પાઠ। કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય આર તેમાં મુખ્ય મોહની હણાય તે કહું પાઠ કર્મ મોહની ભેદ બે દર્શન ચારિત્ર નામ હણે બોધ વિતરાગતા અચૂક ઉપાયા. તો અહીં રાગ દ્વેષ અજ્ઞાન ની જે વાત કરી, રાગ દ્વેષ અજ્ઞાન એટલે ભાવ કર્મ. હવે એનો વિસ્તાર કરીને કહે છે કે આ જે ભાવ કર્મ છે અને તેથી જે દ્રવ્ય કર્મ છે, તો શાસ્ત્ર ની અંદર કર્મના પ્રકારો બતાવવામાં આવ્યા છે. મુખ્ય તો આઠ પ્રકાર બતાવવામાં આવ્યા છે અને એના ભેદને ઉત્તર ભેદ કરીને 148 ભેદ પણ બતાવવામાં આવ્યા છે. તો મુખ્ય આઠ કર્મ છે, જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મોહનીય, અંતરાય, નામ, ગોત્ર, આયુષ્ય અને વેદનીય. આ બધા કર્મ છે. એ કર્મની અંદર કહે છે કે મુખ્ય કર્મ કહ્યું તો કે મુખ્ય મોહની કર્મ છે. તો મોહની કર્મ છે તે રાજા સમાન છે અને બાકીના બધા કર્મો છે એ આ મોહની કર્મની રક્ષા કરી રહ્યા છે. જો મોહની જાય તો બધાને જવું પડે. તો મુખ્ય એટલે અહીંયા તો શું એ જ વાત કરી દીધી કે કર્મ તો અનંત પ્રકારના છે. એ અનંત પ્રકારના જેટલા પ્રકારના ભાવ એટલા પ્રકારના કર્મ. પણ શાસ્ત્રકારે પછી એના ભેદ કર્યા સમજાવવાને માટે. અનંતની કઈ વાત ન થઈ શકે કે અનંતની વાત તો અનંત જ્ઞાનીઓ એ જાણે કે ભેદો ને પ્રભેદો. પણ સામાન્ય શિષ્યને સમજાવવાને માટે શાસ્ત્રકારોએ તેના ભેદ કર્યા. તો મુખ્ય આઠ અને તેના જે ભેદ કર્યા 148. તો આ પ્રમાણે અહીંયા તો આત્મસિદ્ધિ શાસ્ત્રમાં કહ્યું કે કર્મો અનંત પ્રકારના, તેમાં મુખ્ય આઠ. આઠ જ વાત આઠની કરી છે, આઠના પ્રભેદો લીધા નથી. આઠ એટલે એમાં મુખ્ય મોહની, મુખ્ય મોહની કર્મ છે. જો એ જાય, એ હણાય એટલે એનો જો નાશ થાય તો બાકીના બધા કર્મો જાય. તો અને એનો પાઠ કે છે કે હણાય એ કેવી રીતે કાઢવા તેનો રસ્તો બતાવે છે કે મોહની જે કર્મ છે એ મુખ્ય છે એટલે એ કર્મનો રાજા છે અને બાકીના બધા કર્મો એની સેવા કરે છે. એટલે કે જો મોહની કર્મ હોય તો બધાય હોય અને મોહનીનો નાશ થાય તો બધાનો નાશ થાય. તો આ જે મોહની કર્મ છે એ સંસારનું કારણ છે અને એ જ બાકીના કર્મોનું કારણ છે. એટલે મોહની કર્મના મુખ્ય બે ભેદ બતાવવામાં આવ્યા છે, એક દર્શન મોહની અને એક ચારિત્ર મોહની. તો કે દર્શન મોહની, હવે અહીં દર્શન શબ્દ છે એટલે દેખવું એવો અર્થ નથી, પણ અહીં દર્શન શબ્દનો અર્થ છે શ્રદ્ધા. એટલે કે એક તો શ્રદ્ધા વિપરીત, જે કર્મથી જીવની શ્રદ્ધા વિપરીત થાય, જૂઠી થાય, એને કહે છે મિથ્યાત્વ. જે કંઈ એ જુએ છે તે બધું વિપરીત જુએ છે. આ કર્મ એવું છે કે જીવને ઊંધા ચશ્મા ચડાવે છે અને બધું ઊંધું દેખાય, એને જ્યાં જે વસ્તુ ન હોય ત્યાં તે દેખાય. એનું નામ મોહની કર્મ. જેમ દારૂ પીધેલો માણસ હોય, દારૂ નિશાની અંદર પછી પોતાનું ભાન ભૂલી જાય અને પછી જ્યાં પોતાનું ઘર ન હોય ત્યાં પોતાનું ઘર ન માને અને પોતાના સગાવાલામાં જે કંઈ હોય એને બદલે એને પણ વિપરીત માને, પોતાની જાતને ભૂલી જાય. કોકને કહે પોતાનું નામ હોય મગન, તો પોતાને પોતે પૂછે કે મગન ક્યાં છે, એમ કે એને તો કાંઈ ખબર નથી, તો ભાન ભૂલી ગયો છે. તો જે કર્મથી જીવ ભાન ભૂલી જાય, એટલે કે જગતમાં જે કંઈ પદાર્થો જીનેશ્વર દેવે કયા છે એ પદાર્થો જેમ છે તેમને જુએ પણ એનાથી વિપરીત જુએ, એ મોહની કર્મને કારણે. એટલે કે પદાર્થનું સ્વરૂપ છે તેવું ન જોતા એનાથી વિપરીત જોવું તે મોહની કર્મનું કામ છે. એટલે શ્રદ્ધાની અંદર પહેલા તો પોતા પણ કે હું પણ, તો ખરેખર તો પોતે આત્મા છે. તો પોતે આત્મામાં આત્મા પણ પોતા પણ કરતો નથી, પણ મોહની કર્મના હિસાબે જે પોતે નથી એવો જે દેહ છે એ દેહમાં પોતા પણ કરે છે. હવે દેહ તો જળ છે, પોતે ચેતન છે, પણ પોતે પોતાનું ચેતનત્વ ભૂલી અને જળમાં પોતાપણું કરે છે અને પોતાનું તો સ્વરૂપ જ ભૂલી જાય છે. માત્ર દેહાકાર પોતાની વૃત્તિ થઈ જાય છે અને દેહાકાર પોતે થઈ જાય છે, માત્ર પોતે દેહ જ હોય અને દેહ જતા પોતાનો નાશ થાય, દેહને સુખ થાય તો પોતાને સુખ થાય એમ પોતે માને છે. પોતે અનંત સુખનો ધણી આત્મામાં અનંત ગુણ છે, એમાં એક સુખ ગુણ છે. તો સુખ તો પોતાનું સ્વરૂપ છે, જેમ અગ્નિ અને ઉષ્ણતા, તો ઉષ્ણતા છે એ અગ્નિનો ગુણ છે, તેમ સુખ છે તે આત્માનો ગુણ છે. તો આ જીવ જે મિથ્યાત્વમાં ઊભો છે, તે જીવ જ્યાં સુખ નથી ત્યાં મિથ્યા સુખની કલ્પના કરે છે, એટલે કે પર પદાર્થની અંદર એ સુખ છે એમ પોતે માને. જે જે ઇન્દ્રિયના વિષયો છે તે તે પર પદાર્થો, જે જે પદાર્થો દેખાય છે તેને એ પદાર્થો તો બધા જળ છે, એમ કે ઇન્દ્રિયથી દેખાય છે, ચેતન તો ઇન્દ્રિયથી દેખાય નહીં, તો જળ જ ઇન્દ્રિયથી દેખાય. તો જે કંઈ જળ પદાર્થો છે તેની અંદર સુખનો આરોપ કરે છે. હવે જળની અંદર તો સુખ હોઈ શકે નહીં, કેમ કે જળ પદાર્થના જે ગુણો છે તે તો રસ, રૂપ, ગંધ અને સ્પર્શ છે, તો આની અંદર એને સુખ ક્યાંથી હોય? પરંતુ પોતાનું જે સુખ છે, સ્વરૂપ જે સુખરૂપ છે, એ પોતે ભૂલી જાય છે અને સુખ જાણે બહારમાંથી આવે છે પોતામાંથી, પણ જાણે બહારમાંથી આવ્યું હોય તેમ બહારમાં આરોપ કરે છે કે આ પદાર્થ મને મળ્યો તો સુખ થયું. એટલે મિથ્યાત્વ મોહની દરેક બાબતની અંદર એને ઊંધા પાટા બંધાવે, એટલે કે ઊંધું જ બતાવે. જ્યાં જે વસ્તુ હોય ત્યાં તે વસ્તુ પોતે પોતાના સ્વભાવ ભાવનો, પોતાના ભાવનો કરતા છે. એટલે કે જે ચેતન છે તેના હંમેશા ચેતન જ પર્યાય હોય, ચેતનના અચેતન પર્યાય ન હોય. પણ મિથ્યાત્વના હિસાબે એ અચેતનના પર્યાય પણ પોતે કરી શકે એમ માને છે. એટલે કે શરીર આદિની અને બીજા ભિન્ન જળ પદાર્થો એની અંદર ફેરફાર પણ પોતે કરે એમ એ માને છે. એટલે પરનું કર્તૃત્વ જાણે પોતે પરનું કરી શકે એમ માને છે. ખરી વસ્તુ તો એ છે કે પરમાર્થથી તો આત્મા પોતાના સ્વભાવ ભાવનો જ કરતા છે અને પોતે ચેતન છે, તો ચેતનના પર્યાય ચેતન હોય, ચેતનના પર્યાય અને અચેતન ન હોય. જેમ સોનું છે તો સોનામાંથી જે કંઈ દાગીનાઓ બને તે સોનારૂપ જ હોય, એ કંઈ પિત્તળરૂપ ન હોય, અને પિત્તળમાંથી બને તે પિત્તળરૂપ હોય, એ કંઈ સોનારૂપ ન હોય. પરંતુ અહીં મિથ્યાત્વને હિસાબે જીવ પોતે ચેતન હોવા છતાં પોતાને જળ માને છે અને શરીરરૂપ માને છે, શરીરમાં અધ્યાસ છે, અને એ શરીર આદિની જે કંઈ ક્રિયા છે એ ક્રિયા પણ પોતે કરે છે એમ પોતે માને છે. હવે જળની ક્રિયા ચેતન કરે કેવી રીતે? પણ આને તો ઊંધા ચશ્મા ચડેલા છે, એનું આખી દ્રષ્ટિબિંદુ આખું ફરી ગયું છે, એની દ્રષ્ટિ ફરી ગઈ છે. એટલે જ્યાં જેની પોતાની ક્રિયા નથી ત્યાં પોતાની ક્રિયા માને છે, એટલે જળ આદિ પદાર્થ છે એની ક્રિયા પણ પોતે માને, અને પોતે પોતાનો સ્વભાવ ભાવનો ભોગતા છે. કાં તો પોતે રાગ દ્વેષનો ભોગતા થાય, કાં તો સ્વભાવ ભાવનો ભોગતા થાય. પરંતુ પર પદાર્થ અજીવ જે પદાર્થ છે, અચેતન પદાર્થ છે, એટલે કે જે ઇન્દ્રિયના વિષયો છે, રોટલી દાળ ભાત શાક આદિ, અગર તો જે કંઈ ખાવાના પદાર્થો છે, એ ઉપરાંત જે જોવાના પદાર્થો છે, એ બધા પદાર્થોનો જાણે પોતે ભોગવટો ન કરી રહ્યો હોય. હવે એ જળ પદાર્થો એનો આ ચેતન ભોગવટો કેવી રીતે કરે? પરંતુ મિથ્યાત્વ અવસ્થાની અંદર એમ માને છે કે હું આ ભોગવી રહ્યો છું. એટલે મિથ્યાત્વ જ્યાં સુધી ન જાય, મિથ્યાત્વ મોહની ન જાય ત્યાં સુધી ચારિત્ર મોહની જાય જ નહીં. કેમ કે ચારિત્ર મોહ છે તો અંશે મોહ છે, મિથ્યાત્વ છે મૂળ છે સંસારનો, સંસારનું મૂળ તો મિથ્યાત્વ છે. અને એ જ્યાં સુધી ન જાય ત્યાં સુધી મોક્ષ થાય જ નહીં. એટલે પહેલામાં પહેલું મિથ્યાત્વ મોહની જવું જોઈએ. મિથ્યાત્વ મોહની જાય તો નિયમથી ચારિત્ર મોહની જાય. તો અહીંયા મિથ્યાત્વ મોહની કેમ જાય તો એનો ઉપાય બતાવ્યો કે મિથ્યાત્વ મોહની જાય, મિથ્યાત્વ મોહની કહો કે અજ્ઞાન કહો, બે એક જ, કે જ્યાં મિથ્યાત્વ મોહની છે ત્યાં અજ્ઞાન હોય જ. અજ્ઞાન અને મિથ્યાત્વ, મિથ્યા દર્શન, એ બંને સાથે જ હોય. મિથ્યા જ્ઞાન અને મિથ્યા દર્શન એ બેનો અવિનાભાવી સંબંધ છે. એટલે કે જ્યાં મિથ્યા દર્શન છે ત્યાં જ્ઞાન મિથ્યા જ હોય, અને ત્યાં ચારિત્ર પણ મિથ્યા હોય. એટલે અહીંયા શ્રીમદજીએ અજ્ઞાન શબ્દનો પ્રયોગ કરેલો છે. અજ્ઞાનની સાથે હંમેશા મિથ્યાત્વ જૂઠી શ્રદ્ધા પણ હોય જ. તો કે એ શ્રદ્ધા મિથ્યાત્વ મોહની કેવી રીતે જાય? તો કે યથાર્થ બોધ થવાથી. કે હણે બોધ, મિથ્યાત્મ મોહની નો નાશ કરનાર કોણ છે? તો કે સમ્યક બોધ હોય, સાચો બોધ. એ સાચો બોધ જ એનો નાશ કરે. એટલે કે જીવ પ્રથમ વસ્તુ સ્વરૂપ જેવું છે તેવું સદગુરુ નિસરાએ જાણી, અને એવી એની શ્રદ્ધા કરે, પ્રથમ બુદ્ધિપૂર્વક પરોક્ષ અને પછી અનુભવથી, એ શ્રદ્ધા એમ જ એની પ્રતીતિ કરે. સદગુરુએ વસ્તુ સ્વરૂપ જેમ કહ્યું છે તે વસ્તુ સ્વરૂપ પોતાના અનુભવથી નક્કી કરે તો એનું જ્ઞાન સાચું થાય. પહેલા તો એને જ્ઞાન કરવું પડશે શાસ્ત્ર દ્વારા, અને એ શાસ્ત્રો સદગુરુ નિસરાએ સમજવા પડશે. પોતાની મેળે સમજ બેસી જશે, મતી કલ્પના એમાં શાસ્ત્રો સમજવા જશે તો કઈ શાસ્ત્રોને સમજાવવાના નથી. કેમ કે પરમાર્થ જે શાસ્ત્રમાં છે એ તો માત્ર સદગુરુ સમજાવી શકે. સદગુરુના અંતરની અંદર પરમાર્થ છે, કઈ શાસ્ત્રમાં પરમાર્થ નથી. એનો અર્થ શાસ્ત્રનો અર્થ કરશે કોણ? તો સદગુરુ નિસરાએ તો પ્રથમ એને યથાર્થ જેમ છે તેમ જ્ઞાન કરવું જોઈએ. તો સમયસરની અંદર એક ગાથામાં બતાવ્યું છે કે ભાઈ જેને પૈસાની જરૂર હોય એને પહેલા રાજાને જાણવો, પછી શ્રદ્ધા કરવી કે આ રાજા જ છે, અને પછી એની સેવા કરે તો એને પૈસા મળે. એમ પ્રથમ જીવને જાણવો, પછી એ જીવની શ્રદ્ધા કરવી, અને જીવનું સ્વરૂપનું અનુચરણ કરવું તો એને મોક્ષમાં ગાથમાં લાગે. તો સદગુરુ નિસરાએ જગતના જે જે પદાર્થો જીનેશ્વર દેવે જેમ સ્વરૂપ બતાવ્યું છે તે પ્રમાણે યથાર્થ સદગુરુ નિસરાએ જાણીને છ પદાર્થ ભગવાને બતાવ્યા છે કે જીવ, અજીવ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાશ. તેમાં જીવ પદાર્થ કેવો છે? તો કે જીવ પદાર્થ આ છ પદ દ્વારા જીવનું સ્વરૂપ બતાવ્યું છે આત્મસિદ્ધિ શાસ્ત્રની અંદર. આ છ પદ દ્વારા જીવનું યથાર્થ સ્વરૂપ બતાવ્યું છે મોક્ષ શાસ્ત્રની અંદર. આને વાત નવ તત્વ કે સાત તત્વ કહો કે નવ તત્વ કહો, એ નવ તત્વનું પરિજ્ઞાન કરવું એમ ત્યાં લખેલું છે. એટલે કે આ નવ તત્વનું જ્ઞાન કહો કે છ પદનું જ્ઞાન બને એક જ વસ્તુ છે. અને આ છ પદનું જ્ઞાન એટલે આત્માનું આવું સ્વરૂપ છે. આ છ પદરૂપ સ્વરૂપ છે આત્માનું. એ જેવું સ્વરૂપ છે તેવી એની યથાર્થ શ્રદ્ધા જો કરે તો એને મિથ્યાત્વ મોહની જાય. તે વિના મિથ્યાત્વ મોહની જાય નહીં. જે વસ્તુ જેમ છે તેમ માને તો મિથ્યાત્વ મોહની જાય. જે વસ્તુ જેમ છે તેમ મિથ્યાત્વ મોહની નું મિથ્યાત્વ મોહની કરાવ્યું શું જીવને? કે જે નથી, જે વસ્તુ જેમ નથી તેમ તેને મનાવી, તો પછી જે વસ્તુ જેમ છે તેમ એ માને તો એની શ્રદ્ધા જે જૂઠી છે એ શ્રદ્ધા એને સાચી થાય. એટલા માટે પ્રથમમાં પ્રથમ સદગુરુ નિસરાએ વસ્તુનું યથાર્થ સ્વરૂપ છે એ ફરી ફરીને જાણી અને વિચારી, પછી એની અંદર શ્રદ્ધામાં જેટલી ભૂલ આવે એ બધી ભૂલ છે. શ્રદ્ધામાં કોઈ પણ પ્રકારની ભૂલ ચાલી શકે નહીં. કેમ કે જીવ અનંત કાળથી, જીવે અનંતવાર જીન દીક્ષા આદિ લઈ લીધું છે એમ કૃપાળદેવે પણ કર્યું છે, અને શાસ્ત્રકારોએ પણ આ વાતો કરેલી છે કે તેમ છતાં એને ભૂલ ક્યાં કરી છે? તો કે એને એની શ્રદ્ધાની અંદર ભૂલ કરી છે. તો શ્રદ્ધા બરાબર યથાર્થ હોવી જોઈએ. જો શ્રદ્ધાની અંદર જો ભૂલ થાય તો બધી ભૂલ પાડવાની. એટલા માટે જીવ શું છે, નિત્ય છે કે અનિત્ય છે, એ શું કરી શકે શું ન કરી શકે, શું ભોગવી શકે શું ન ભોગવી શકે, એ વાત એને યથાર્થ જાણવી પડે. અનંત કાળમાં જે જિંદગીક્ષા લીધી છતાં પણ મોક્ષ ન થયો, કારણ શું થયું કે એને દેહની ક્રિયાની અંદર જ મોક્ષ માર્ગ માની લીધો, બાહ્ય ત્યાગની અંદર મોક્ષ માર્ગ માની લીધો, બાહ્ય તપની અંદર મોક્ષ માર્ગ માની લીધો. આદિ એકાગ એકાદ અંગ જે સાધનાનો છે કે સાધન છે, તે સાધનની અંદર જાણે બધું મને મળી જશે એવું માની લઈ અને એની શ્રદ્ધા મિથ્યા થઈ, દેહની ક્રિયા પુણ્યથી મને ધર્મ થઈ જશે, દેહની ક્રિયા હું કરી શકું અને આજે દેહની ક્રિયાઓ હું કરું છું એટલે પંચમહાવ્રત આદિ પાળું છું, પાંચ સમિતિ ત્રણ ગુપ્તિ આદિ પાંચ સમિતિ જે હું પાળું છું, એટલે ભગવાનજીને સૂર્ય આચારાંગની અંદર જે કંઈ જે પ્રમાણે નિયમો કયા છે એ પ્રમાણે હું પાળું છું, એટલે મને પણ એની અંદર કે ઠેકાણે એની શ્રદ્ધામાં ભૂલ થાય છે એને ખ્યાલ આવતો નથી. તો શ્રદ્ધાની ભૂલ છે તે પૂરી ભૂલ છે, અને જ્યાં સુધી શ્રદ્ધાની ભૂલ ખોટી, એટલે જ્યાં સુધી શ્રદ્ધાની ભૂલ રહે ત્યાં સુધી કોઈ દિવસ સંસાર જાય નહીં. સંસારનું મૂળ મિથ્યા દર્શન છે અને મોક્ષનું મૂળ સમ્યક દર્શન છે. એટલે સમ્યક દર્શન એટલે યથાર્થ શ્રદ્ધા, વસ્તુ સ્વરૂપની જેમ છે તેમ શ્રદ્ધા જ્યાં સુધી ન થાય ત્યાં સુધી મોક્ષ માર્ગ મળે નહીં. એટલે દર્શનમ મૂલો ધમ્મો, ધર્મનું મૂળ તો દર્શન છે. એટલે દર્શન એટલે યથાર્થ શ્રદ્ધા, યથાર્થ શ્રદ્ધા ઉપર જ પછી ચારિત્ર એની શાખાઓ થાય અને એ શાખાઓમાંથી પછી મોક્ષરૂપી ફળની પ્રાપ્તિ થાય. પણ મૂળ ન હોય તો પછી શાખા ક્યાંથી હોય? જ્યાં મૂળ જ ન હોય ઝાડનું ત્યાં શાખા હોય જ કેવી રીતે, અને પછી ફળનો પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી. એટલા માટે સમ્યક દર્શન છે તે મોક્ષનું મૂળ છે, ધર્મનું મૂળ છે, મોક્ષના માર્ગનું મૂળ છે. સમ્યક દર્શન થતા જ એને બીજ જ્ઞાન કહો તો એ બીજ જ્ઞાન એને થાય છે, અને એ બીજ જ્ઞાન વધતા એમાંથી એને મોક્ષના ફળની પ્રાપ્તિ થાય છે. તો અહીંયા શ્રીમદજી બહુ એક જ ગાથાની અંદર બતાવી દીધું કે હણે બોધ યથાર્થ જે જ્ઞાન છે તે જ મિથ્યા શ્રદ્ધાને અને મિથ્યા જ્ઞાનને કાઢે, અને સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન તે જીવને થાય. ને પછી શું વાત કરી બીજી, તો કે ચારિત્ર મોહ કેમ જાય? તો કે વિતરાગતા, રાગ દ્વેષ રહિત અવસ્થા, એ ચારિત્ર અવસ્થા છે. તો મિથ્યા દર્શન જશે એટલે રાગ અંત અનુબંધી કસાઈ જશે, એટલે રાગ ઓછો થવાનો જ છે એનો, રાગ અને દ્વેષ એટલે કસાય ઓછા થશે, અને એ કસાય ધીરે ધીરે તેનો નાશ, કસાયનો નાશ થશે. જેમ જેમ મોક્ષ માર્ગની અંદર વધારે જીવની પ્રવૃત્તિ થશે તેમ ચારિત્રનો ઉદય થાય, અને એ પૂર્ણ ચારિત્ર થતા, પૂર્ણ વિતરાગ ભાવ થતા તેનો મોક્ષ થાય. તો અહીંયા બતાવી દીધી વાત કે હણે બોધ વિતરાગતા, દર્શન મોહને બોધ હણે છે અને ચારિત્ર મોહને વિતરાગતા હણે છે. આ અચૂક ઉપાય છે, આમાં આ ઉપાય અચૂક છે, આમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર છે જ નહીં, આ એક જ વાત છે, બીજી કોઈ વાત છે જ નહીં. અચૂક ઉપાય અમે તને બતાવીએ છીએ, આની અંદર એમ થાય કે ન થાય એ વાત જ નથી કીધી, તો કયું અચૂક ઉપાય એમ. તો આખા મોક્ષ માર્ગની જે વિધિ છે આ વાત શ્રીમદ જે બતાવી દીધી, અને બીજી એક વાત પણ ત્યાં સાથે સાથે બતાવી દીધી કે આત્માનું જે સ્વરૂપ છે તે તો ખરેખર નિશ્ચય ને એ નિરાવરણ છે. તો કે આત્મા સચ્ચૈતન્યમય સર્વાભાસ રહિત, તેથી કેવળ પામી મોક્ષ પંથ એ રીત. મોક્ષના પંથની તો એ રીત છે કે જેથી કરીને આ સત સ્વરૂપ જે આત્મા છે, સત અને ચૈતન્યમય જ્ઞાન સ્વરૂપ જે આત્મા છે, જે સર્વ આભાસ સર્વ રાગ દ્વેષ આદિ સર્વ સમગ્ર ભાવથી જે રહિત છે, એવો સ્વભાવ ભાવ પામવો એટલે કે નિજ સ્વભાવ પામવો એ જ મોક્ષનો માર્ગ છે. શુદ્ધ પોતાનું સ્વરૂપની પ્રાપ્તિ તે જ મોક્ષ છે. તો પેલી જ વાત પર કર્મ ભાવ જ્ઞાન છે, મોક્ષ ભાવની જ વાસ. તો અહીંયા એ બતાવ્યો કે તું તો તારું સ્વરૂપ જે છે તે તો શુદ્ધ જ છે, પરંતુ તારી પર્યાયની અંદર, તારી પર્યાય અવસ્થા, એટલે તારી અવસ્થાની અંદર, તારી પર્યાયની અંદર જે રાગ દ્વેષ અજ્ઞાન છે તે જો જાય તો તારું સ્વરૂપ જેમ છે તેમ રે. કેમ કે સ્વરૂપ જે છે તેનો તને ત્રણેય કાળમાં કદી સર્વથા નાશ થઈ શકે નહીં. તો ભગવાન જે સિદ્ધ છે, કૃપાળુદેવ એક ઠેકાણે આ વાત કરેલી છે કે ભગવાનનું સિદ્ધ છે, સિદ્ધ ભગવાનનું સ્વરૂપ કેવું છે તો કે સોના જેવું, અને સંસારીનું કેવું સ્વરૂપ છે કે કથ્થિર મિશ્રિત સોના જેવું. પણ સોનું તો ખરું, એટલે જો એમાંથી કથ્થિર કાઢી નાખવામાં આવે તો સંસારી જીવ પણ સિદ્ધ જીવ જેવા જ થાય. એટલે સર્વ જીવ છે સિદ્ધ, સમ જે સમજે તે થાય. સદગુરુ આજ્ઞા જેને દશા નિમિત્ત કારણ માય, એ વાત ઉપસંહારની અંદર પણ એમને બતાવેલી છે. એટલે અહીંયા એ વાત પણ બતાવી કે તારું સ્વરૂપ તો આવું છે. હવે શિષ્યનો જે બીજો પ્રશ્ન છે એ વાતનો ઉત્તર આપે છે કે તું બાકી બધી કલ્પનાઓ આદિ બધી છોડી દે, અને અમે આ તને કયો, જે આ માર્ગ તને કયો છે એ માર્ગ તો તું અપનાવીશ, તું જરૂર તારો મોક્ષ થશે. એટલે કહે છે કે છોડી મત દર્શન તણો આગ્રહ તેમ વિકલ્પ, કયો માર્ગ આ સાધશે જન્મ તેના હાલ. શિષ્ય બીજી વાત કરી હતી કે ઘણા દર્શનો છે, ઘણા મતો છે, દરેક પોતપોતાની વાતો કરે છે, દરેક પોતે એમ કહે છે કે અમારાથી જ અમે કહીએ છીએ તે સાચું છે, અને અમારે જે કહીએ છીએ માર્ગ અપનાવશો તો તમારો મોક્ષ થશે. એના ઉત્તર રૂપે એવા ગાથા કહે છે કે તું એ બધી વાત જવા દે, બધી મત દર્શન આજે બધી વાતનો આગ્રહ છોડી દે, અમે આજે તને માર્ગ બતાવ્યો એ માર્ગે તું પ્રવૃત્તિ કરીશ તો જરૂર તારો મોક્ષ થશે. અને જાતિવેશનો ભેદ નહીં કયો માર્ગ જો હો, અમે આ કયો માર્ગ હોય તો જાતિવેશનો કોઈ ભેદ નથી. તું કઈ જાતિવેશનો ભેદ, કોઈ એમ કે આ જાતિથી અને આ વેશમાં જ મોક્ષ થાય, અને અમુક જાતિ કે પહેલાના વખતમાં એવું હતું કે બ્રાહ્મણો જ મોક્ષની પ્રાપ્તિ કરે, આદિ કેટલી વાતો, ઘણી વાતો આવે, એવી કોઈ જાતની અહીંયા વાત છે જ નહીં. જાતિવેશનો કોઈ અમુક તને જે આગ્રહ છે એ વાત નથી, પરંતુ અમે તને કહ્યો જે અંતરંગનો માર્ગ, એ માર્ગ જો તું સાધીશ તો જ તારો મોક્ષ થશે. એટલે શિષ્યના બીજા બે પ્રશ્નોનો પણ ઉત્તર આપી દીધો કે જાતિ વિશેનો કોઈ ભેદ નથી. અને એક પાછી ફરી ને ફરી એક વાત બતાવી કે ષટપદનાથ ષટ પ્રશ્ન તે પૂછા કરી વિચાર, તે પદની સર્વાંગતા મોક્ષ માર્ગ નિર્ધાર. કે આ ષટ પદના ત્રણ છ પ્રશ્નો તે પૂછ્યા, પણ આ ષડે છ છ પદ માંથી એક પણ પદ જો તું છોડી દે તો તને કદી માર્ગ હાથમાં આવવાનો નથી. કેમ કે ભિન્ન ભિન્ન દર્શનની અંદર અહીંયા જ ભિન્નતા છે. કોઈ તો આત્માને નિત્ય જ માને છે, એટલે કર્મનો કરતા કર્મનો ભોગતા એ માનતા નથી. તો જો તું આ છ પદ અમે તને કહ્યા છે એ આત્માનું સ્વરૂપ છે, એ છ છ પદની તું શ્રદ્ધા કરે કે આત્મા છે, આત્મા નિત્ય છે, અને તે પોતે કર્મનો કરતા છે, અને કર્મ કેવા કરે છે તો કે પરમાર્થ નહીંથી, ખરેખર તો પોતાના શુદ્ધ ભાવનો કરતા છે, પરંતુ સંસારી જીવ રાગદ્વેષનો પણ કરતા છે. તો કરતા શેનો ભોગતા છે કે પોતાના સ્વભાવ ભાવનો ભોગતા છે, અગર તો રાગદ્વેષનો ભોગતા છે. અને મોક્ષ છે કર્મથી મુકાવાપણું છે, રાગ દ્વેષથી વિરુદ્ધ જે અકાશાય ભાવ છે, જે સંવર ભાવ છે, નેજરા ભાવ છે, એવો ભાવ છે એ પણ છે એવું તારે તારા અંતરમાં નક્કી કરવું પડશે. કેમ કે કરતાપણું છે તો આવું પણ કરતાપણું, અકાશાય રૂપ કરતાપણું, સ્વભાવ રૂપ કરતાપણું પણ છે જ. અને આ મોક્ષનો ઉપાય સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, ચારિત્ર્ય રૂપ, અગર તો સંવર નેજરા રૂપ, અગર તો સુદુપયોગ રૂપ જે મોક્ષનો માર્ગ છે, તે મોક્ષના માર્ગથી જ તને મોક્ષ થાય, બાકી બીજા કોઈ હિસાબે તને મોક્ષ થાય. માટે આ છ છ પદમાંથી એક પણ તું પદ ઉડાવી દઈશ તો તને કઈ હાથમાં આવવાનું નથી. તો જૈન દર્શન ને એક વિસ્તાર છે કે જૈન દર્શન છે તે અનેકાંત છે, એટલે કે વસ્તુ સ્વરૂપને જેમ છે તેમ બતાવે છે. એટલે વસ્તુ સ્વરૂપ બીજા દર્શનો છે તે એક એક નઈ ને લઈ અને આખું દર્શન એમને ઉભું કરેલું છે ત્યારે આ અનેકાંત બધા દર્શનો એ જે વસ્તુ નથી બતાવી પણ સત્ય વસ્તુનું સ્વરૂપ છે એવું અનેકાંત સ્વરૂપ નિત્ય અનિત્ય સ્વરૂપ વસ્તુ સ્વરૂપ નિત્ય અનિત્ય છે એમ બતાવ્યું છે અને તેથી જ કર્તાપણો ભોક્તાપણો આદિ બહુ જ યુક્તિ દ્વારા જૈન દર્શનમાં સમજવામાં આવ્યું છે કેમ કે જે કોઈ માણસને આપણે પ્રશ્ન કે એમ માને કે આત્મા નિત્ય જ છે એમ માને તો આપણે પૂછ્યું કે તેઓ આત્મા નિત્ય છે તો પછી એનો બંધ અને મોક્ષની વાત જ ક્યાં રહી જો નિત્ય હોય તો એને બંધ હોય તો એ નિત્ય જ રહેવો જોઈએ બંધ તો કોઈ દિવસે છૂટી શકે જ નહીં તો પછી કોઈ પ્રશ્ન પુરુષાર્થ કરવાનો રહેતો જ નથી એટલા માટે આ એક બહુ એક ગાથા બહુ સુંદર મૂકી છે કે છટ પ્રશ્ન તે પૂછ્યા કરી વિચાર તે પદની સર્વાંગતા મોક્ષ માર્ગ નિર્ધાર આ છ પદની તારે શ્રદ્ધા કરવી પડશે એટલે કે આત્મા ના આ જે છ પદ એટલે આત્મા છ પદ છે એ આત્માનું સ્વરૂપ જ છે આ છ માંથી એક પણ પદ તું કાઢી નાખે તો તને કઈ આત્મા હાથ આવશે નહીં અને તને મિથ્યા શ્રદ્ધા થશે અને મિથ્યા શ્રદ્ધાને હિસાબે તને જો કદાચ તું બહુ જ પ્રયત્ન કરીશ તો તને કલ્પિત આત્મા હાથમાં આવશે 254 પત્રની અંદર મેં ત્યાં વાત કરી છે કે જો વસ્તુ સ્વરૂપ યથાર્થ ન જાણે ત્રણ પ્રકારની તીવ્ર મુમુક્ષુ જે હોય એને ત્રણ પ્રકારની ભૂલો બતાવી છે મેં આ પણ ભૂલ કે વસ્તુ સ્વરૂપ જો યથાર્થ ન જાણે પદાર્થ સ્વરૂપ જેમ છે તેમ ન જાણે તો એને મિથ્યા શ્રદ્ધા થાય છે અને મિથ્યા શ્રદ્ધાને હિસાબે એમ માને છે કે મને અનુભવ થયો છે એ અનુભવ પણ એનો મિથ્યા છે અને મિથ્યા અનુભવમાં પોતે શાંતિ માગી અને સાચો માર્ગ શું છે એ ભૂલી જાય છે એટલા માટે અહીં એમને ખાસ વાત બતાવી છે કે આ છ પદ છે એમાંથી એક પણ પદ તું કાઢીશ તો તારા સ્વરૂપની એટલે આત્માની યથાર્થ શ્રદ્ધા નહીં થાય અને જો આત્માની યથાર્થ શ્રદ્ધા નહીં થાય તો આત્મા હાથમાં આવશે જ નહીં કેમ કે શ્રદ્ધામાં જરા પણ ભૂલ ન ચાલે શ્રદ્ધામાં જરા અંશ પણ ભૂલ હશે તો ભૂલ ઠેઠ સુધી રહેશે અને એ ભૂલને હિસાબે તને કોઈ દિવસ યથાર્થ માર્ગની પ્રાપ્તિ થશે નહીં એટલે જૂઠી શ્રદ્ધા થશે તો પછી જૂઠી શ્રદ્ધા થશે તારું જ્ઞાને જૂઠું થશે તારું ચારિત્ર પણ જૂઠું થશે અને મોક્ષ તને કદી હાથમાં આવશે અનંત કાળથી જીવે પુરુષાર્થ તો ઘણી વખત મોક્ષ માટે કર્યો છે નથી કરવી વાત નથી પરંતુ એને યથાર્થ પુરુષાર્થ કરેલો નથી ક્યાંય ને ક્યાંય એને ભૂલ રાખી છે ક્યાંય ને ક્યાંય એકાદ નયનું વિશેષ અવલંબન લઈ અને એકાદ કોઈ પણ સાધનનો મિથ્યા આગ્રહ કરી અને એને મોક્ષ માર્ગ માની અને એને પ્રવૃત્તિ કરીને તેને અત્યાર સુધી સંસાર વધાર્યો છે એટલે અહીંયા આ છ પદની ના પ્રશ્નની વિગતથી એક જ ગાથા વાત કરી કે ષટપદના ષટ પ્રશ્ન પણ પૂછા કરી વિચાર તે પદની સર્વાંગતા મોક્ષ માર્ગ નિર્ધાર અને પેલા બે વાત પણ કહી દીધી જાતિ વેશનો ભેદ નહીં તો માર્ગ જો હોય સાધે તે મુક્તિ લહે જેમાં ભેદ ન પક્ષ એટલે કે આ મોક્ષ માર્ગ મેં જે કહ્યો છે તમને અને ફરી આ જ વાત થોડી વિસ્તારથી એમને કહી દીધી છે કહે છે હવે થોડી કશાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ ભવે ખેદ અંતરદયા તે કહીએ જિજ્ઞાસ તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ તો પામે સમકીતને વર્તે અંતર સુધ આ વાત પેલા જ કહી હતી કે મુમુક્ષ કોને કહેવાય આત્માર્થીના લક્ષણની અંદર આ વાત કરેલી હતી કે જેના કશાય શાંત પડી ગયા છે જેને માત્ર મોક્ષની જ ઈચ્છા છે ભવ પ્રત્યે જે એટલે કે સંસાર પ્રત્યે જેને વૈરાગ ભાવ ઉત્પન્ન થયો છે એવો જે જિજ્ઞાસુ શિષ્ય છે એ શિષ્ય જો સદગુરુ પાસે જાય અને સદગુરુ આજ્ઞાએ વર્તે તો સદગુરુ આજ્ઞાએ એક આઈ વાત કરી છે કે વર્તે અંતર શોધ તો પામે સમકીત ને વર્તે અંતર શોધ આ જવો જિજ્ઞાસુ જીવ હોય એ જ્ઞાની સદગુરુ પાસે જાય અને એમનો યથાર્થ બહુ સાંભળે પણ સાંભળીને ગુરુ તો કહે કે ભાઈ મોક્ષ માર્ગ જે છે એ આત્માથી અભિન્ન છે આત્માની બહાર મોક્ષ માર્ગ નથી કોઈ બાહ્ય મન વચન અને ક્રિયા કાયાની ક્રિયામાં મોક્ષ માર્ગ છે જ નહીં કેમ કે મન વચન અને કાયાની ક્રિયા તો યોગ છે અને યોગ સહસ્રવ તો આશ્રવ જે છે કે તું બંધ માર્ગ છે, તો બંધ માર્ગ થી કઈ મોક્ષ માર્ગ હાથ આવે નહીં. મોક્ષ શાસ્ત્ર માં કહ્યું કે યોગ કેટલા, યોગ આશ્રવ, યોગ જે છે તે આશ્રવ છે, અને આશ્રવ છે તે બંધ છે. તો આશ્રવ મન અને યોગના પ્રકાર કયા? 15. મનના યોગો, વચનના યોગો, કાયાના, કાયાના 7, મનના 4, વચનના 4, આ 15 યોગો. એટલે મન, વચન અને કાયાની ક્રિયા, એ મન, વચન અને કાયાની ક્રિયા છે તે યોગ છે, અને યોગ છે તે આશ્રવ છે, એટલે કર્મબંધનું કારણ છે. પછી શુભો કે અશુભો, તો આશ્રવની વ્યાખ્યા આપી તો કે યોગસ આશ્રવ. તો અહીંયા એ વાત કરી છે કે ભાઈ તું મન, વચન અને કાયાની ક્રિયા કરીશ તો એનાથી તને મોક્ષ પ્રાપ્તિ નહીં. પણ અમે કહીએ છીએ કે તું તારા અંતરમાં ઉતરવું પડશે તારે, કેમ કે સાચો જે મોક્ષ માર્ગ છે તે આત્મા માં છે, આત્માથી અભિન્ન છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક જે ચારિત્ર છે તે આત્માનું રૂપ છે, આત્માથી અભિન્ન છે. અને ત્રણ ત્રણ તો કેવા માટે છે? ખરેખર તો એ આત્મા જ છે. એટલે મોક્ષ માર્ગ આત્મામાં છે, આત્માની બહાર મોક્ષ માર્ગ નથી. એટલે અહીંયા વાત કરી કે આ બધી વાતો સદગુરુ નિશ્રયા સાંભળી અને તું નિરાંતે બેસે, એકાંતમાં બેસે, તું વિચાર કરજે, વિચાર કરી અને વિચાર દ્વારા તું અંતર ઉતરી અને આની તું અંતરમાં શોધ કરજે. મોક્ષ માર્ગ અંતરમાં છે, અંતરની બહાર નથી. એ વાત અહીંયા એમને વર્તે અંતર શોધ. તો આવો જે જિજ્ઞાસુ શિષ્ય છે એ સદગુરુનો બોધ સાંભળી અને પોતાના અંતરની અંદર ઉતરે તો એને મોક્ષ માર્ગ હાથમાં આવે. પેલા તો એને પરોક્ષ નિર્ણય બધો કરી નાખ્યો, મોક્ષમાં ક્યાં છે, સમ્યક દર્શન શું, સમ્યક જ્ઞાન શું, સમ્યક ચારિત્ર શું. તો આ બધું શાસ્ત્રમાં જે પ્રમાણે વર્ણન આવ્યું છે તે પ્રમાણે સદગુરુ દ્વારા સાંભળી અને બુદ્ધિપૂર્વક નિર્ણય કરી નાખ્યો, એટલે કે પરોક્ષ નિર્ણય કરી નાખ્યો એને કે માર્ગ આ પ્રમાણે હોઈ શકે. હવે એમની અંદર પરોક્ષ નિર્ણય તૈયાર કર્યા પછી પ્રત્યક્ષ નિર્ણય કરવાને માટે એને પોતે પોતાના અંતરની અંદર સંશોધન કરવું પડશે. એ સિવાય મોક્ષ માર્ગ કઈ મળી શકે એમ નહીં. અપૂર્વ અંતર સંશોધનથી મોક્ષ માર્ગ હાથમાં આવે છે. અપૂર્વ અંતર, કોઈ વખત પેલા નહીં કરેલું અપૂર્વ માર્ગ છે, તો અપૂર્વ અંતર સંશોધનથી આ માર્ગ હાથમાં આવે છે. એ સિવાય આ માર્ગ હાથમાં આવતો નથી. તો શિષ્યનાએ કહ્યું કે ભાઈ તું તારા અંતરની અંદર જેમ બને તેમ સૂક્ષ્મ થા, જેમ બને તેમ ઊંડો ઉતરતો જા, અને ઊંડા ઉતરતા 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 તને આ માર્ગની પ્રાપ્તિ થશે. તો સદગુરુ જે છે એ તો તમને રસ્તો બતાવે આંગુલી, અહીં તો મોક્ષ માર્ગનો રસ્તો બતાવવામાં સદગુરુ તો આંગળીથી બતાવે, આંગુલી નિર્દેશ કરે કે ભાઈ આ માર્ગ છે. પછી એ માર્ગને ચાલવું, એ માર્ગનો વિચાર કરી અને ચાલવું આદિ કામ તો મોક્ષ એ પોતાને કરવાનું છે. એ કોઈ કઈ કરી દે, એ કોઈ બીજા કઈ બીજો કોઈ કરી દે, સદગુરુ આપણે માટે કઈ એ કરી દે, એ વાત કોઈ જનદર્શન ને માન્ય નથી. તો પોતાએ મોક્ષ એ પોતાએ આમાં મથામણ કરવી પડે એમ છે. પોતે મથામણ કરશે તો એને માર્ગ હાથ આવશે. સદગુરુએ વાત બતાવી દીધી કે ભાઈ આત્મામાં માર્ગ છે, તો તું આત્મામાં જો, આત્માની બહાર તારે જોવાનું નથી. આ તો એક સ્થાન બતાવી દીધું, કેમ કે કૂવો, કૂવાની અંદર ઘડો પડી ગયો હોય તો કે ભાઈ કૂવામાં ઘડો પડેલો છે તો બતાવી દીધું કે તારે હવે અહીં જોવાનું છે, બહાર ક્યાંય જોવાનું નથી. ઘોડો ઘોડો ખોવાઈ ગયો, કોઈ કહી દીધું કે ભાઈ તારો ઘોડો કૂવામાં પડેલો છે તો એને કૂવામાં જોવું, બીજે ક્યાંય જોવાનું બંધ કરી દીધું. હવે કૂવાની અંદર જોવાના માટે બિલાડીથી ફાંફા મહેરાજ કરે, હલાય હલાય કરે, કોક વખતે એકાદ આંકડીઓ એની અંદર ભરાઈ જાય ઘડામાં, તો એ ઘડો તરત હાથમાં આવી જાય એને. તો એને એ બધી અંદર મથામણ કરવી પડશે, ચિંતન કરવું પડશે, અને આ ચિંતન કરવા માટે વૈરાગ્ય અને સદગુરુ પ્રત્યેની તીવ્ર ભક્તિ. કેમ કે જીવના ત્રણ દોષ છે, તો એક તો અજ્ઞાન, તો અજ્ઞાન ટળે જ્ઞાનથી, તો જ્ઞાન વિચાર દ્વારા થઈ શકે, તો એક તો એને વિચાર કરવો પડશે. બીજો દોષ છે તો કે મળ, મળ એટલે રાગ દ્વેષના પરિણામ. એટલે જેટલો વૈરાગ્ય ભાવ તીવ્ર હશે તેટલો રાગ દ્વેષ ઓછો હશે, અને જેટલો રાગ દ્વેષ ઓછો હશે તેટલો એ યથાર્થ એનામાં વિવેક આવશે, અને વિવેક યથાર્થ આવશે તો એની શોધ પણ યથાર્થ થશે. અને ત્રીજું, ચંચળતા ન હોવી જોઈએ, મનની ચંચળતા. હવે મનની ચંચળતા જવાને માટે ભક્તિ એક મોટું સાધન છે. સદગુરુ પ્રત્યેની અચળ શ્રદ્ધા, સદગુરુ પ્રત્યેની અચળ ભક્તિ અને શરણાગતિ. તો જ્યાં સુધી ભક્તિમાં જીવ જોડાય નહીં, ભક્તિમાં જીવ ક્યારે જોડાય તો એની ભક્તિથી જ યથાર્થ શ્રદ્ધા થાય છે ખરેખર. અને એક વખત સદગુરુનો નિર્ણય કરે કે આ સદગુરુ જ છે એવો જ એના અંતર નિર્ણય થાય અને બાકીની બધી વાતો છોડી દે અને સદગુરુ નિશ્રય વર્તવાનું નક્કી કરે, મારે તો આ જ કરવું છું, બીજું કાંઈ કામ એક આત્માર્થનું બીજો નહીં મને રોગ, મારે બીજું કઈ રીતિ સીધી આ તે બાહ્ય સુખાદી કઈ જોતું નથી, એક આત્મા જ જોઈએ છે, બીજું કઈ જોતું નથી, આવો યથાર્થ જેને નિર્ણય કરવો એવો જો આ સદગુરુની ભક્તિમાં જોડાય અને એની પ્રત્યે અચળ પ્રેમ આવે, સદગુરુ પ્રત્યે અચળ પ્રેમ આવે તો એની ચંચળતા નાશ પામે. તો આવી ચંચળતા નાશ પામે પછી એનું મન સ્થિર થાય. એમ એ સ્થિર મનથી જો અંતરની અંદર જાય ત્યારે એનું મન સ્થિર થાય છે તો મનની અંદર જેટલો રાગ દ્વેષ ગયો છે એટલી શુદ્ધિ પણ થાય છે. તો એની અંતરની શુદ્ધિ, મનની સ્થિરતા અને વિચારની ધારા, આ ત્રણનો યથાર્થ મેળ પડે અને જો એકાગ્રતા, ચંચળતા માટે એકાગ્રતા આવે અને અંતર એકાગ્ર થાય, અંતર એનું જો ધ્યાન લાગે તો એની આત્માનું સ્વરૂપ જેમ છે તેમ નિર્ણય એને થાય અને આવો નિર્ણય તેને કહેવાય છે સમ્યક દર્શન. તો અહીંયા વાત કરી કે એને અંતર સંશોધન કરવું પડશે સદગુરુ પાસેથી સાંભળીને. તો જ્યાં સુધી અંતર સંશોધન થઈ, આ અંતર સંશોધનની અંદર આ ત્રણ વાતો હોવી બહુ જરૂરી છે. એક તો સ્વરૂપનું યથાર્થ જ્ઞાન અને એનો નિર્ણય કરવા માટે ફરી ફરી એને વાતનો વિચાર. બીજું, રાગ દ્વેષની ઓછાસ, કસાયની ઓછાસ, કસાયની મંદતા, કસાયની ઉપશાંતતા. અને ત્રીજું, સદગુરુની ભક્તિ દ્વારા મનની ચંચળતા ઓછી થવી જોઈએ. જ્યારે મનની ચંચળતા ઓછી થાય તો તમે એકાગ્ર થઈ શકો. જો મનની ચંચળતા હોય તો એક એક સેકન્ડમાં અહીંયા વિચાર ને બીજી સેકન્ડમાં આત્માનો વિચાર કરતા કરતા ક્યાંય ને ક્યાંય મન જતું રહે. તો કે એવા મનથી કઈ અંતરની અંદર ઉતરાતું નથી. અંતરમાં ઉતરવું હશે તો મનની બહુ સ્થિરતા હોવી જોઈએ. જેને વિચાર, જેને તમે વિચાર કરો છો એ વિચારની ધારા તમારે એક સાથે, વિચારણા શબ્દો મૂકો છે ને, વિચારની ધારા ચાલુ હોવી જોઈએ. અને વિચારણા પછી એકાગ્રતા આવે, એની પેલા એકાગ્રતા ના આવે. કેમ કે વિચાર દ્વારા નિર્ણય થાય અને જેમ જેમ નિર્ણય પાકો થતો જાય તેમ તેમ વૈરાગ વધતો જાય, સ્થિરતા વધતી જાય, ચિત્તની ચંચળતા ઓછી થતી જાય અને જેમ ચંચળતા ઓછી થઈ જાય તેમ એકાગ્રતા વધે અને એને ધ્યાન લાગે અને ધ્યાનની તીવ્રતા થતા, એટલે શ્રીમદજી વાત કરી છે કે પ્રથમ વિચાર દશા અને પછી સ્થિતપ્રજ્ઞ દશા થાય. જેની બે પ્રકારની દશા છે, એક વિચાર દશા અને વિચાર દશા પૂરી થયે સ્થિત પ્રજ્ઞ દશા અને સ્થિર દશા એની આવે. એટલે કે વિચારના દ્વારા ફરી ફરીને, તો કે વિચાર ક્યાં સુધી અમારે કરવો, તો કે જ્યાં સુધી તારા સ્વરૂપનું નિર્ણય ન થાય ત્યાં સુધી ફરી ફરીને એકને એક વાતનો વિચાર. કેમ કે અનંતકાળના ઊંધા સંસ્કાર છે, તો એવા ઊંધા સંસ્કાર એક દિવસમાં, એક મહિનામાં કે તરતની અંદર જતા રહીએ એવું માનવું નહીં કોઈ જીવની અપેક્ષા વાત જવા દઈએ. બાકી સામાન્ય તો બરાબર પુરુષાર્થ એને કરવો પડે અને આ પ્રકારનો એ પુરુષાર્થ કરે અને જ્યારે એને મનની સ્થિરતા આવે, ધ્યાન આવે અને ધ્યાન આવ્યા પછી જ એને સમાધિ થાય અને સમાધિની અંદર નિર્કલ્પ આત્મા અનુભવ એને થાય અને જ્યારે આત્મા એને અનુભવ થાય ત્યારે એને આત્માની પ્રતીતિ થાય અને આત્માની પ્રતીતિ થતા એનું જ્ઞાન સમ્યક થાય અને જ્ઞાન સમ્યક થયું એ જ બોધિ બીજની એને પ્રાપ્તિ થાય અને હવે એને યથાર્થ મોક્ષ માર્ગના હાથમાં આવી ગયો છે. એટલે એ જેટલી ગતિથી ચાલશે એટલી ગતિથી